నమో హరిహంతాణం నమో సిద్ధాణం నమో ఆయరియాణం నమో ఉవచ్ఛాయాణం నమో సవసాము మంగళం భగవాన్ హరియో గౌతమో గణి మంగళం కుందకుందాయో ధర్మోస్తు మంగళం సుర అసుర నరపతి వందనే ప్రవినష్ట ఘాతి కర్మణే ప్రణమన కరో ధర్మ కర్తా తీర్థ శ్రీ మహావీర.
આજે અત્યંત મંગલમય દિવસ છે. આજના દિવસે શાસન નાયક મહાવીર ભગવાનનો જન્મ કલ્યાણ દિવસ, તે ઉપરાંત અત્યારના કયો પર્વ ચાલી રહ્યો છે? દસ લક્ષણી પર્વ ચાલી રહ્યો છે. એ દસ લક્ષણી પર્વનો આજે ઉત્તમ આકિંચન્ય ધર્મનો દિવસ છે. આપણે મહાવીર ભગવાનની કથા તો હમણાં થોડી વારમાં જોશું જ. થોડા આપણા મુનિરાજોને પણ યાદ કરીએ, એવા એ ભાવલિંગી દિગંબર સંતો જે વન જંગલમાં વિચરતા હોય છે, દર અંતર્મુહૂર્તમાં પોતાના આત્મ સ્વરૂપમાં લીન થઈને પોતાના આત્મા આનંદનો અનુભવ ચાખી રહ્યા છે. જેવી રીતના હમણાં આંટીએ કહ્યું ને કે સ્વરૂપની છોડો અને શાંતિ જે અંદરથી ઉપડી રહી છે એને બહારથી કેવું અશક્ય છે, પણ દર અંતર્મુહૂર્તમાં ત્યાં સ્થિર રહી શકતા નથી તો બહાર આવી જાય છે, વળી પાછા પોતાના આત્મામાં લીન થાય છે. જેને બહારમાં એક વસ્ત્રનો તાણો નથી અને અંદરમાં એક વિકલ્પનો તાતણો નથી, જે નિરંતર પોતાના સ્વરૂપમાં મગ્ન રહે છે, એવા મુનિરાજોને પોતાના આત્માના આનંદમાં બહાર તો પરિગ્રહ છે જ નહીં, અંદરમાં એક પરિગ્રહનો વિકલ્પ પણ નથી, અને એવા જીવને પરિગ્રહથી રહિત ઉત્તમ આકિંચન્ય ધર્મ કહેવાય છે. જેણે પરિગ્રહ હતો અને ત્યાગી દીધો એને ઉત્તમ આકિંચન્ય ન કહેવાય, પણ જેને વિકલ્પ જ નથી પરિગ્રહનો અને આત્માના આનંદમાં ઝૂલે છે એને ઉત્તમ આકિંચન્ય ધર્મ કહેવાય છે. તો એ ચારિત્રરૂપ ધર્મ મુનિરાજ નિરંતર ધ્યાવે છે અને એના દસ લક્ષણોના માધ્યમથી આપણે એને પૂજી રહ્યા છે. તો આ ઉત્તમ આકિંચન્ય ધર્મનો મહાન દિવસ છે. તે ઉપરાંત આજે આપણા પૂજ્ય ગુરુદેવશ્રીનો બે રીતે જન્મદિવસ. કઈ રીતે? એક તો તારીખ પ્રમાણે એમનો આ મનુષ્ય પર્યાયમાં જન્મદિવસ, અને બીજો જે વાસ્તવિક જન્મ છે તે કે આજે એમનો ધર્મ પરિવર્તન દિવસ છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પરિવર્તનથી આ આપણા આખા જૈન સમાજના પરિવર્તનનો દિવસ છે. એટલે ખરેખર આપણો આજે જન્મ દિવસ છે. એટલે કયો? પાંચમો મુખ્ય પ્રસંગ થયો ને કે આપણો પોતાનો પણ આજે જન્મ દિવસ છે. બહારમાં તો લોકો જન્મ દિવસે શું કરે? કેક કાપે અને બસ ઇન્દ્રિય ભોગમાં એ પોતાનો સમય વેડફી નાખે, પણ ખરેખર આ જન્મ દિવસ કેવો છે? આ જન્મ દિવસ એ અશરીરી થવાનો દિવસ છે. કે આ જન્મ દિવસ એવો છે કે જે દિવસે આપણે આપણા અંતર આત્મામાં લીન થઈને એ આનંદનો સ્વાદ ચાખવાની જરૂરત છે. પેલા બહારના કેક તો ઘણા ખાધા, એમાં શું નવીનતા? તમે ટેસ્ટ પણ જુઓ તો 5-10 ફ્લેવર જ આવે કે નહીં, એનાથી વિશેષ શું આવે? એ 5-10 ને મિક્સ કરીને 11 નીકાળે, પણ આ તો અંદરના આત્માનો આનંદનો સ્વાદ એ તો ક્યારેય ચાખ્યો નથી. તો એ ખરેખર ચાખવો એ વાસ્તવિક જન્મદિવસની ઉજવણી છે. જો આપણને પૂજ્ય ગુરુદેવશ્રી ન મળ્યા હોય, આજનું પ્રવચન જેમણે જેમણે સાંભળ્યું હશે એમને ખરેખર એનો અનુભવ થયો હશે કે જો પૂજ્ય ગુરુદેવશ્રી ન મળ્યા હોત તો આપણે ક્યાં અટકી ગયા હોત. આજે હમણાં જ આપણે તત્વાદ સૂત્રમાં 5 ભાવનો વિષય ભણ્યા, અને આજે પૂજ્ય ગુરુદેવશ્રી એનો સાર કહી દીધો કે ભાઈ આ પાંચેય ભાવ જીવમાં નથી, કેમ કે જીવ કોણ છે? એ પાંચેય ભાવથી પાર, એવો પરમ પારિણામિક ભાવ એ જીવ એ એક શુદ્ધ તત્વ છે, શુદ્ધ ભાવ અધિકાર ચાલતો રહે. તો જો એવા ભાવની આરાધના કરવા માટે જૈન ધર્મના પર્વો હોય છે, તો એવી આરાધના આપણા શાસન નાયક મહાવીર ભગવાને કેવી રીતના કરી એની આપણે થોડીક આજે સ્ટોરી જોશું. આ 24 તીર્થંકર મહાપુરાણ છે, એના માધ્યમથી મહાવીર ભગવાનના પૂર્વ ભવોને થોડું યાદ કરીએ એવી આજે ભાવના થઈ છે. આપણને લગભગ 10 પૂર્વ ભવો તો ઘણાને ખ્યાલ હોય ને, કે સિંહના ભવથી એમને સમ્યક દર્શન પ્રાપ્ત થયું અને પછી એમણે સાધના વધારી. પણ આજે હું કંઈક એવી વસ્તુ લાવ્યો છું કે કદાચ ઘણા લોકોએ નહીં સાંભળી હોય, અને મહાવીર ભગવાનના અનેક પૂર્વ ભવોની કથા આજે આપણે થોડી સંક્ષેપમાં જોશું. આપણી પાસે ટાઈમ ઓછો છે અને ભવો ઘણા છે, એટલે ગાડી થોડી ફાસ્ટ ભાગશે, પણ તમે ધ્યાનથી સાંભળશો તો કનેક્શન બેસશે. જો આપણા ચરિત્ર નાયક કોણ છે, મહાવીર ભગવાનના જીવ, એમની કથા કંઈક અહીંયાથી શરૂ થાય છે. આ સમય ક્યારનો છે? આ સમય છે આદિનાથ ભગવાનના જન્મથી પણ પહેલાનો. ક્યારનો? આદિનાથ ભગવાનના જન્મથી પણ પહેલાનો. વિદેહ ક્ષેત્રની પુંડરીકિણી નગરી છે. એ પુંડરીકિણી નગરીમાં એક ભીલ હતો. ભીલ એટલે આદિવાસી જેને કહેવાય ને, એવો મનુષ્ય, પણ જંગલમાં રહે, એને કોઈ સિવિક સેન્સ કે એવું કાંઈ જ નહીં. એ લોકો આદિવાસી જેવા કપડાઓ પહેરે અને ત્યાં જે ફળ આદિ હોય અથવા માંસ આદિ એનો જ આહાર કરે. તો એમના માટે નોર્મલ લાઈફ શું છે? બસ આરામ કરો, મસ્તી મજા કરો, જે પ્રાણી આવે એનો વધ કરો અને ભોગવો. હવે ત્યાં એક મુનિરાજ એમના સંઘ સહિત, એટલે મનુષ્ય, એક મનુષ્ય અને મુનિરાજનો આખો સંઘ એ જંગલમાંથી પસાર થતા હતા, અને અચાનક એમાં આ ભીલોએ આવીને એમના આખા સંઘને લૂંટી લીધો. ઘણું ભયાનક જંગલ હતું અને ભીલના ભયથી લોકો આમ તેમ નાસી ગયા. તો એમાં મુનિરાજ પણ વિખૂટા પડી ગયા. મુનિરાજ વિખૂટા પડી ગયા, ખૂબ ભયાનક જંગલ છે. જો જનરલી મુનિરાજો તો વન જંગલમાં જ રહે છે, પણ તો પણ એવી જગ્યાએ રહે છે કે જે મનુષ્ય સમાજથી થોડુંક અંદર જંગલમાં હોય. જો જંગલની વચમાં હોય તો ત્યાં એમની કોઈ આહાર આદિની ક્રિયા થઈ શકતી નથી. એટલે મુનિરાજ નગર તરફ જવાનો રસ્તો ગોતી રહ્યા છે, પણ એમને કાંઈ જડતું નથી. એવામાં આ પૂરું રવા ભીલ, એમનું નામ શું છે? પૂરું રવા ભીલ. એણે જોયું કે આ કોઈક વ્યક્તિ છે, ચલો મને શિકાર મળ્યો. તીર ઉઠાવે છે અને પેલું કામઠું ઉઠાવે છે, તીર ચડાવે છે અને મારવા માટે તૈયાર છે. ત્યાં એવામાં એની પત્ની આવીને કહ્યું કે ઉભા રહો, આ તો કોઈ એકદમ સૌમ્ય મુદ્રાધારી, આ મનુષ્ય તો કોઈ અલગ જ દેખાય છે, આ તો કોઈ સાધારણ મનુષ્ય નથી, આ તો વન દેવતા લાગે છે. કોણ લાગે છે? ભીલોને શું ખ્યાલ કે નગ્ન દિગંબર મુનિરાજો કોણ હોય છે? એને તો બહારની મુદ્રા જોઈ અત્યંત સૌમ્ય શાંત મુદ્રા, વસ્ત્રનો તાણો નહીં, કોઈ પરિગ્રહ નહીં, કાંઈ લૂંટવા માટે નહીં. તો એમની પાસે આપવા માટે બચ્યું શું? કે આજે શરીર છે, લઈ જાઓ, જેને જોતું હોય. મને ન જોતું, તને જોયે છે, તું મારો મિત્ર છે, લઈ જાવ. એવી તો મુનિરાજની અંતર્મુખ પરિણતિ હોય છે. પણ એ ભીલની પત્નીએ એમને રોક્યા અને બે એમના દર્શન કરવા ગયા. દર્શન કર્યા, નમસ્કાર કર્યા. મુનિરાજે એમના ભદ્ર પરિણામને જોયા તો એમને કંઈક ઉપદેશ આપ્યો. મુનિરાજ તો પોતાના આત્માના આનંદના ઝૂલનારા, અને સામેવાળો વ્યક્તિ જે મલેચ્છ જીવ, એને ઉપદેશ પણ કઈ ભાષામાં આપે, સમજાવે પણ શું, એને તો કંઈ ખબર નથી. તો મુનિરાજે એક સરળ એને ઉપદેશ આપ્યો કે જો ભાઈ, અહિંસામય જીવન જ જીવવા યોગ્ય છે, માટે તો આ માંસાહાર આદિનો ત્યાગ કર. મુનિરાજના દર્શન આદિ કરીને એ જીવના પરિણામ એવા બદલાઈ ગયા કે એણે એ દિવસથી માંસાહારનો ત્યાગ કર્યો. અને એ દિવસથી એ બધા સંઘને લૂંટવાનું એને છોડી દીધું. ઇનફેક્ટ કોઈ જંગલમાં આવી રીતના ખોવાઈ ગયું હોય તો એને માર્ગ આદિ બતાવવા લાગ્યો, એને પાણી આદિ જે સાધારણ મદદ થઈ શકે એવા ભદ્ર પરિણામી એ જીવ થયો અને ધીરે ધીરે પોતાનું જીવન વ્યતીત કરીને ત્યાંથી મૃત્યુ પામીને પહેલા સ્વર્ગમાં દેવ થયો. જો આટલા સરળ નાના અહિંસાના ભાવથી પણ જીવોને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે છે તો સ્વર્ગને પ્રાપ્ત કરવું કાંઈ અઘરું નથી. સ્વર્ગને પ્રાપ્ત કરવું તો બહુ સરળ છે, પણ એ આપણું ઓબ્જેક્ટિવ જ ન હોવું જોઈએ, કેમ કે ત્યાં કાંઈ સુખ નથી, એ તો એક વિષય ભોગની ભોગવવાની જગ્યા છે. બરાબર, ત્યાં સૌધર્મ સ્વર્ગમાં અનેક દિવ્ય રુદ્ધિઓ ધારનાર એવો એ દેવ, બે સાગરનું એનું આયુષ્ય, બે સાગરના અસંખ્યાત વર્ષો સુધી એને વિષય ભોગને ભોગ્યા, ધર્મની તો ખબર નથી, તો બસ એ ઇન્દ્રિય ભોગમાં ભોગ ભોગીને ત્યાંથી મૃત્યુ પામીને આગલા ભોગમાં ક્યાં જન્મ લીધો? આ ભરતભૂમિમાં ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તીના પુત્ર તરીકે, અને એનું નામ મરીચી, મરીચી કુમાર. આપણે ભરત ચક્રવર્તીના ઘણા પુત્રોના નામ સાંભળ્યા છે, કદાચ અર્કકીર્તિ, આદિરાજ આદિ, મરીચી કુમાર બધા કરતા મોટા, એમનો ત્યાં આ જન્મ થયો. બોલો, ક્યાં તો એ આદિવાસી ભીલ અને ક્યાં એનું સાધારણ અહિંસાનું પુણ્ય, અને એના ફળમાં ક્યાં ઉત્પન્ન થયો? પહેલા તીર્થંકરના પૌત્ર તરીકે, ભરત ચક્રવર્તીના પુત્ર તરીકે. બોલો, હવે એને ખાવા પીવાની કઈ કમી છે? ગુરુદેવ શ્રી કહે ને કે ચક્રવર્તીના પુત્ર હોય ને એને કલાકની કરોડો રૂપિયાની તો પેદાશ હોય. આમ તમે ભરતેશ વૈભવ વાંચશો ને તો ભરત ચક્રવર્તી એના બે પુત્ર આદિરાજ અને અર્કકીર્તિને બાજુમાં ઉભા રહીને દરવાનનું કામ આપ્યું કે મારી બાજુમાં ઉભા રહેજો, દરવાનનું કામ કરજો, અને એનો પગાર કેટલો ખબર? એક કલાકની એક કરોડ સ્વર્ણ મુદ્રા. કેટલા? એક કલાકની એક કરોડ, એ પણ સ્વર્ણ મુદ્રા, આપણા રૂપિયાની ખ્યાલ આવે છે કે નહીં? તો એટલા તો ભોગો ચક્રવર્તીને સહજ હોય છે. એવા પુત્ર તરીકે એ મરીચી કુમારનો જન્મ થયો. જ્યારે આદિનાથ રાજાને નીલાંજનાના મૃત્યુથી વૈરાગ્ય પ્રાપ્ત થયું અને એમણે હજારો રાજાઓ સાથે દીક્ષા લીધી, તો સાથે મરીચી કુમારે પણ દીક્ષા લીધી. દેખાદેખી દીક્ષા લીધી, ધર્મનું હજી કાંઈ ભાન નથી. હવે જ્યાં આદિનાથ મુનિરાજે 6 મહિનાના ઉપવાસ ધારણ કર્યા, તો બાકીના અનેક રાજાઓ એ ભૂખ અને તરસની એ દુઃખને સહન ન કરી શક્યા, તો આમ તેમ બિખરાઈ ગયા. એવી જ રીતે મરીચી કુમાર પણ જંગલમાં તાપસનો વેશ ધારણ કરીને કુતપ કરવા લાગ્યા. તાપસ એટલે એમ જ કોઈક જાતના તપસ્વી, એમ વિવિધ પ્રકારના તપ તમે જોયા હશે ને, અગ્નિ લગાવીને આમ ઉલટા લટકે ને એક પગ પર ઉભા રહીને આ વિદ્યા સાથે ઓલી વિદ્યા સાથે, પણ આ બધી વિદ્યાઓ તો દેવીઓ છે, એમાં કાંઈ દમ નથી. એવી વિદ્યાઓ સાધીને જ્યારે આદિનાથ મુનિરાજને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ તો તે ફરીથી સમોશરણમાં આવ્યા. સમોશરણમાં જ્યારે ચર્ચા નીકળી અને ભરત ચક્રવર્તીએ પૂછ્યું કે હે જિનેન્દ્ર ભગવાન, શું આપણા પરિવારમાં બીજા કોઈ મોક્ષગામી જીવો છે? તો આદિનાથ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું કે હે ભરત, તમારા પરિવારમાં તો બધા જ ભવ્ય જીવો છે અને બધા જ લગભગ આપ હવે જ મોક્ષ જનાર છે, પણ આ એક મરીચી કુમાર છે, એ આજ 24મા છેલ્લા તીર્થંકર તરીકે, મહાવીર ભગવાન તરીકે મોક્ષે જશે. મરીચી કુમાર એનું અપમાન લાગ્યું કે બાકી બધા આજ ભાવમાં જશે અને હું છેલ્લો તીર્થંકર, એવું કેવી રીતના થાય? હું પણ આ ખોટું પાડીને જ બતાવીશ, હું બીજો તીર્થંકર થઈને બતાવીશ છું, એમ કરીને એ સમોશરણથી બહાર નીકળી ગયો અને અનેક કુમત સાધવા લાગ્યા. એવું કહેવાય છે ને, એમણે 363 કુમતોની સ્થાપના કરી. આમાં લખ્યું છે એમણે સાંખ્ય મતની સ્થાપના કરી અને પછી એક કુતપના માધ્યમથી પુણ્ય અર્જન તો કર્યું, પણ એવા પુણ્યનો શું કાર્ય જે ફક્ત વિષયભોગ આપે અને પછી ખરી જાય. અસ્તુ, એ વિષયભોગ એ પુણ્ય અર્જન કરીને મૃત્યુ સમયે શાંત પરિણામથી મૃત્યુ પામીને ત્યાંથી પાંચમા સ્વર્ગમાં દેહ થયા. જો ધ્યાન રાખજો આ જીવની જર્ની ક્યાંથી ક્યાં ચાલે છે. પુરુ રવા ભીલ, પહેલા સ્વર્ગમાં દેવ મરીચી કુમાર, પાંચમા સ્વર્ગમાં દેવ. પાંચમા સ્વર્ગમાં અગેન અસંખ્ય વર્ષોનું આયુષ્ય એમનું હતું અને ત્યાં પણ વિષય ભોગમાં ભોગ ભોગીને ધર્મની હજી ખ્યાલ જ નથી. તો અહીંયાથી હવે જોજો એના અનેક દેવ મનુષ્યના ભવો થશે. પાંચમા સ્વર્ગમાં દેવ થયા, ત્યાંથી મૃત્યુ પામીને ફરીથી મનુષ્ય પર્યાયમાં એક બ્રાહ્મણના પુત્ર તરીકે એમણે જન્મ લીધો અને એમનું નામ હતું પ્રિય મિત્ર. શું નામ? પ્રિય મિત્ર. જો અનેક ભવોમાં મનુષ્ય પર્યાય ધારણ કરવા છતાં સાચા ધર્મને પ્રાપ્ત ન કરીને એમણે કુતપ જ તપ્યા. જો ધ્યાન આપજો, પુણ્ય અર્જન કરવું બહુ જ સરળ છે. જે કુતપ પણ કરે છે એને પણ પુણ્ય તો બહુ સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. આ વિશ્વમાં જેટલા અસંખ્યાત જીવો ત્રસ પર્યાયમાં છે ને, એમાંથી બહુ ભાગ જીવો તો સ્વર્ગમાં જ છે. તો એ મેજોરિટી જીવ જો સ્વર્ગમાં છે તો એવા મેજોરિટી પરિણામ તો એવા હોવા જોઈએ ને કે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય. તો અનેક ધર્મના જીવો કુતપ કરીને પણ સ્વર્ગ આદિ પ્રાપ્ત કરી લે છે, પણ એમને સાચો મોક્ષ માર્ગ ખબર ન હોવાથી બસ ચાર ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે. તો એ પ્રિય મિત્ર બ્રાહ્મણ પુત્ર ત્યાંથી મૃત્યુ પામીને ફરીથી બીજા સ્વર્ગમાં દેવ, સોરી પહેલા સ્વર્ગમાં પાછો દેવ, બે સાગરનું એનું આયુષ્ય. ત્યાંથી ફરીથી પાછા મનુષ્ય પર્યાયમાં આવ્યા એ ત્યાં એમનું બ્રાહ્મણ પુત્ર પુષ્પમિત્ર એમનું નામ. જો બ્રાહ્મણ પુત્ર એટલે આજના કોન્ટેક્સ્ટમાં આપણે કહીએ તો આપણા જેવા કોઈ સાધારણ મનુષ્ય ફેમિલીમાં એમનો જન્મ થયો. તો એમનું નામ હતું પુષ્પમિત્ર. એ ભરત ક્ષેત્રના સ્થુણાગાર નામનું એમનું નગર હતું, ત્યાં એમનો જન્મ થયો. ત્યાં ફરીથી એમણે એક કોઈ તપસ્વી એમને નાની ઉંમરમાં જ મળ્યા અને એમણે એમને લાલચ આપ્યું કે મારી સાથે તપ કરવા ચાલ તો તને અનેક વૃદ્ધિઓ પ્રાપ્ત થશે અને પુણ્યથી તને ઘણો ફાયદો થશે. નાની ઉંમરમાં જ નીકળી ગયા અને નાની ઉંમરમાં જ તપસ્વી બની ગયા. હવે જો ત્યાંથી પણ કુતપ કરીને મૃત્યુ પામીને બીજા સ્વર્ગમાં ઈશાનદેવ થયા, ઈશાનદેવમાં ફરીથી એમના ભોગ ભોગીને ત્યાંથી નેક્સ્ટ ભોગ ક્યાં આવ્યો એમનો? એક શ્વેતિકા નામની નગરીમાં અગ્નિસહ કરીને બ્રાહ્મણ બન્યો. જો આ ત્રીજો મનુષ્ય દેવનો ભવ છે, ખ્યાલ આવે છે? દેવ મનુષ્ય ચાલ્યા કરે છે. હવે ડિટેલ્સ મે નોટ બી ધેટ રિલેવન્ટ કે કયા સ્વર્ગમાં ગયા, કયા મનુષ્યમાં ગયા, પણ તો અહીંયા ઇન્ફોર્મેશન જે આપણે જોઈએ, જો એ અગ્નિસહ બ્રાહ્મણ બન્યા, પાછું કુતપ કર્યું, ત્યાંથી ત્રીજા સ્વર્ગમાં દેવ થયા, ત્યાંથી પાછો એમણે ફરીથી મનુષ્ય ભવ કર્યો અને નામ અગ્નિમિત્ર. અગ્નિમિત્ર બ્રાહ્મણે ફરીથી કુતપ કરીને હવે ચોથા સ્વર્ગમાં દેવ થયા. જો ધ્યાન આપજો, આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમા આ બધા સ્વર્ગમાં ભવ મેળવવા બહુ ઇઝી છે ને. કુતપથી જીવ આરામથી આ ઊંચા સ્વર્ગોમાં પણ ભવ મેળવી લે છે. હવે જો શું થયું, આ હવે સાંભળવા લાયક છે. ચોથા સ્વર્ગથી જવીને એ જીવ ભારદ્વાજ નામનો બ્રાહ્મણ થયો. એ ભારદ્વાજ નામના બ્રાહ્મણે ફરીથી કુતપ કરીને ફરીથી ચોથા સ્વર્ગે એ જીવ દેવ થયો. દેવોનું આયુષ્ય અસંખ્યાત વર્ષોનું છે, એમને અમર કહેવાય છે. અમર એટલે કે જે જાણે મરે જ નહીં એને અમર કહેવાય. પણ આપણા મનુષ્યનું આયુષ્ય 50-100 વર્ષોનું છે ને, એટલે એની સામે અમર કહેવાય છે. પણ અસંખ્યાત સંખ્યા પણ જો એક એક ઓછી કરતા જાઓ તો છેવટે તો પૂરી થઈ જ જાય છે. એ ચોથા સ્વર્ગમાં એ જીવને અવધિ જ્ઞાન હતું, ભૂતકાળ અને ભવિષ્યકાળનું અને સ્વર્ગનું અને મધ્યભૂમિનું આદિનું એ જ્ઞાન કરી શકતા હતા. છ મહિના બાકી હતા ત્યારે અચાનક આંખોનું તેજ ઓછું થવા લાગ્યું, એમની માળા મુરઝાવા લાગી, એમને અચાનક ભય લાગ્યો કે આ શું થઈ રહ્યું છે. એમણે અવધિ જ્ઞાન મૂક્યું. અવધિ જ્ઞાનમાં શું જણાયું? કે આ આયુષ્ય હવે પૂરું થવાનું છે, પૂરું થવાનું છે, અને આગલા ભાવમાં ક્યાં જવાનું છું? જો ખરેખર વિચાર કરો ને તો કોઈ પણ દેવ હોય ને, દેવગતિમાંથી ઊંચામાં ઊંચો મનુષ્ય કેમ ન થાય? એ દેવગતિ માટે મનુષ્ય એક ગંદવાડની જગ્યા છે. કેમ કે 9 મહિના પહેલા તો માતાના પેટમાં રહેવાનું, પછી ત્યાંથી બાળક રૂપે જન્મ લેવાનો કે જ્યાં એને પાસે એવી શક્તિ જ નથી કે પોતાના ભાવોને વ્યક્ત કરી શકે. એટલું રુદન કરવું, એટલા દુઃખો ભોગવવા. જ્યાં દેવમાં તો કેવું છે, ઉપાદ શૈયામાં જન્મ્યા, અંતર મુહૂર્તમાં તો એકદમ યંગ રાજકુમાર જેવા, અને મોઢામાંથી અમૃત ઝરે. અહીંયા મનુષ્ય જેવું નહીં કે ભૂખ તરસનું દુઃખ છે, ત્યાં તો શ્વાસ પણ હજારો વર્ષો પછી લેવાનો. એટલે દેવોને તો મનુષ્ય ગતિ પણ એમને દુઃખદાયક લાગે છે. જેને ધર્મનો ખ્યાલ નથી એની વાત છે, જેને ધર્મનો ખ્યાલ છે એને તો ગતિ જ દુઃખદાયક છે, કોઈ પણ ગતિ કેમ ન હોય. અને એમાં આ જે ભારદ્વાજ બ્રાહ્મણને અવધિ જ્ઞાનમાં શું જણાયું? કે ઓહો, હવે તો મારો ભાવ તિર્યંશમાં છે. એ પણ કેમાં? તેને શું છે, તે પહેલી ગાથા, પહેલી ગાથા, તે જય આવર્તન ઘરે યો પરિવર્તન પૂરે. એ જીવનું કોઈ પણ ત્રસ પર્યાયમાં જીવ હોય ને તો અમુક કાળ સુધી ત્રસ પર્યાયમાં રહી શકે, પછી જો સમ્યક દર્શન પ્રાપ્ત ન કરે તો નિયમથી એક ઇન્દ્રિય પર્યાયમાં વયા જાય. ગમે તેટલા પુણ્ય કેમ ન કર્યા હોય, ખ્યાલ આવે છે? એ ભારદ્વાજ બ્રાહ્મણનો જીવ એ સ્વર્ગ, ચોથા સ્વર્ગથી જમીને સીધા એકેન્દ્રિયમાં ગયો. બોલો, મહાવીર ભગવાનનો જીવ ક્યાં તો એવા પુણ્ય ભાવ કર્યા એણે પુરુરવા ભીલના ભાવમાં, અને મુનિરાજના દર્શન ભક્તિથી એમણે ઊંચા ઊંચા ભાવો એમણે પ્રાપ્ત કર્યા, અને વિષય ભોગમાં ભોગીને ત્યાંથી પાછા પડ્યા એકેન્દ્રિયમાં પર્યાય. જો આ કાળ ક્યાંનો હતો? લગભગ આપણે આદિનાથ ભગવાન એનો કાળ, આટલા ભાવમાં થોડું આગળ ગયું હશે ને, પણ આદિનાથ ભગવાન પછી અજિતનાથ ભગવાન 50 લાખ કરોડ સાગરો પણ પછી થયા, એટલે હજી આદિનાથ ભગવાનનો જ કાળ છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને આજે એકેન્દ્રિયમાં ગયા ત્યાંથી એ જીવે અસંખ્યાત ત્રસ જીવોના ભવો કર્યા, એનું તો વર્ણન લખી શકાય એવું નથી અને કહી શકાય એવું નથી. અહીંયા લખ્યું છે બહુ સુંદર, એકેન્દ્રિયનું વર્ણન અહીંયા કર્યું છે, બહુ સુંદર છે. જેવી રીતના કેવડી ભગવાનનું જ્ઞાન છે જે લોકાલોકને જાણે છે, બરાબર? હા, જે સિદ્ધ ભગવાનનું સુખ છે, સિદ્ધ ભગવાનનું સુખ કેવું છે કે સ્વભાવ સિદ્ધ છે. અહીંયા એવો શબ્દ વાપર્યો, સ્વભાવ સિદ્ધ છે, કે એ સિદ્ધ ભગવાનનું સુખ એનું કોઈ વર્ણન કરી શકે નહીં. એવી જ રીતે એકેન્દ્રિયનું દુઃખ કેવું છે? અહીંયા લખ્યું કે નરક ગતિમાં કોઈ જીવને ઓલા એક મોલ્ડ લઈને ઓલામાં ગરમ કરીને પીગળાવી દે આખા શરીરને, જલ ઓલું પીગળાવેલું સીસું એના શરીરમાં નાખી દે, અને એ જીવને જેટલું દુઃખ થાય એના કરતા અસંખ્યાત અનંત ગણું દુઃખ એ જીવને એકેન્દ્રિયમાં છે, અને એનું વર્ણન કરી શકાતું નથી. એ જીવને સ્વભાવ સિદ્ધ દુઃખ છે. ભાવ કલમ પ્રવૃત્તિ રાખે છે પૂજ્ય ગુરુદેવ શ્રી નિગોદમાં, એ જીવને એટલું દુઃખ છે. એ ત્રસ સાવર જીવોના ભાવ કરીને એ મહાવીર ભગવાનના જીવ છેવટે નિગોદ પર્યાયમાં ચાલ્યા ગયા. ખ્યાલ આવે છે કે નહીં? પંજા ભાવ ભવાવલી એવી છે, આ ભાવ ભવાવલી એવી છે કે કોઈ પણ જીવ ફક્ત ઇન્દ્રિય દુઃખમાં રહેતો નથી અને કોઈ જીવ ફક્ત ઇન્દ્રિય સુખમાં રહેતો નથી, એ નિયમથી બદલાયા કરે છે. તો એવા જ કંઈક ભદ્ર પરિણામ થયા એ જીવના, એવા કંઈક ભદ્ર પરિણામ થયા અને ત્યાંથી એકવાર નીકળીને એ રાજગૃહી નગરમાં એક સ્થવીર નામના બ્રાહ્મણ થયા. શું નામ? સ્થવીર બ્રાહ્મણ. નગર કયું છે? રાજગૃહી. કાળ કયો છે? ચલો કોઈને અંદાજો છે કયો કાળ છે? પહેલા તીર્થંકર થી લઈને હવે આપણે ક્યાં પહોંચ્યા? જો હવે આપણે પહોંચ્યા લગભગ 11મા તીર્થંકર શ્રેયાંશનાથ ભગવાનના કાળ. આ ટાઈમ ફ્રેમ આગળ વધી ખ્યાલ આવે છે કે નહીં? એ પહેલા તીર્થંકર થી લઈને 11મા તીર્થંકર સુધી તિર્યંશના ભવોમાં રહ્યા, કેટલા અસંખ્યાત ભવો કર્યા હશે કે અંદાજો આવે છે? મોક્ષમાં પ્રકાશકમાં કીધું છે કે કોઈ જીવ એકેન્દ્રિયમાં જ રહે, ખાલી એકેન્દ્રિયમાં, નિગોદ અને બાકીની જે પૃથ્વી જળ અગ્નિ વાયુ એમાં જો પરિભ્રમણ કરતો રહે તો અસંખ્યાત ભૂતગલ પરાવર્તન સુધી એકેન્દ્રિય પર્યાયમાં જ રહે છે. અસંખ્યાત ભૂતગલ પરાવર્તન, આ એક ઉત્સર્પિણી અવસર્પિણી આવીને હવે એને સમજાવી શકાય એવું નથી અત્યારે, કેમ કે એમાં ટાઈમ બહુ જશે. ખ્યાલ આવે? આ એક કાળચક્ર થાય ને એવા અસંખ્યાત કાળચક્ર, અનંત કાળચક્ર થઈ જાય પછી એક ભૂતગલ પરાવર્તન થાય. અને હજી તો આપણે ચોથા કાળમાં જ છે ને, આદિનાથ ભગવાનથી લઈને આપણે શ્રેયાંશનાથ ભગવાનના કાળમાં આવ્યા, તો મહાવીર ભગવાનના જીવ બહુ જલ્દી નીકળી ગયા. ખ્યાલ આવે છે કે નહીં? ચાલો આગળ વધીએ, સ્ટોરી ક્યાં આગળ વધારીએ થોડી. જો રાજગૃહી નગર છે, સ્થવીર બ્રાહ્મણ છે, એ સ્થવીર બ્રાહ્મણ ત્યાં એમણે એક જો આવ્યા છે કુગતિમાંથી, બરાબર, એમને ધર્મના કોઈ સંસ્કાર નથી અને એ મનુષ્ય પર્યાયમાં એમને કોઈક એવા નાસ્તિક મતવાળા મળી ગયા, તો એ નાસ્તિક મતમાં જોડાઈ ગયા. નાસ્તિક એટલે એથિસ્ટ કહેવાય, બસ એ જાતના મતમાં જોડાઈ ગયા અને એમાં એમણે અમુક જાતના કૃતપ કર્યા, તો એના પાછા પુણ્ય પ્રભાવથી એ જીવ પાંચમા બ્રહ્મ સ્વર્ગમાં પહોંચ્યા. 10 સાગરરૂપમનું એમનું આયુષ્ય. જો જ્યારે દેવગતિ પ્રાપ્ત થાય ને, તો હવે એક સાગર, બે સાગર, આ તો ચણા મમરાની જેમ વાતો થાય છે. તો સમજો કે મનુષ્ય પર્યાયના 50-100 વર્ષની શું કિંમત છે? ખ્યાલ આવે છે કે નહીં? એમ સમજો કે આપણે બધા જેવી રીતના મહાવીર ભગવાનની બહુ ભાવલી છે ને, તો એમાં એક ભાવમાં બ્રાહ્મણ પુત્ર થયા, આપણે બધા એક બ્રાહ્મણ પુત્ર છે વર્તમાનમાં. જેવી રીતના એમની જર્ની ચાલુ છે, આપણે આપણી જર્નીમાં ક્યાંક ને ક્યાંક છીએ. હવે એમણે જે સાધના કરી એવી સાધના આપણે કરવાની છે, તો આપણે એમની જેમ, આંટી કહ્યું ને હમણાં કે ભૂતકાળ જો આપકા વો મેરા વર્તમાન છે ને, અને વર્તમાન જો આપકા વો ભવિષ્ય મમ જાન. તો જો એ બ્રહ્મ સ્વર્ગમાંથી ચડીને એ જીવ હવે ક્યાં આવ્યા? રાજગૃહી નગરમાં વિશ્વનંદી નામે રાજકુમાર થયા. જો આ ભાવમાં થોડા નામ હું કહેવાનું છું, થોડા સંબંધો સમજવા પડશે. એ રાજગૃહી નગરના રાજા છે વિશ્વભૂતિ. શું નામ છે? વિશ્વભૂતિ. અને એના ભાઈ છે વિશાખભૂતિ. શું નામ છે? વિશ્વભૂતિ, વિશાખભૂતિ, બરાબર. વિશ્વભૂતિનો સન વિશ્વનંદી, જે મહાવીર ભગવાનનો જીવ, બરાબર. વિશાખભૂતિનો સન વિશાખનંદ. ચાર વ્યક્તિના નામ મેં કીધા, વિશ્વભૂતિ, વિશાખભૂતિ, વિશ્વનંદી, વિશાખનંદ, બરાબર. હવે જો વિશ્વભૂતિ રાજા, એને એકવાર એમને એકવાર કંઈક વૈરાગ્યનો પ્રસંગ બન્યો. એક આમાં ક્યાંક તો છે, હવે ગોતું અઘરું પડશે. વૈરાગ્યનો પ્રસંગ એમને બન્યો, એમણે જીન દીક્ષા લઈને મુનિરાજ બની ગયા. પોતાનું મોટું રાજ્ય હતું રાજગૃહી નગરી, ત્યારે તો મોટી નગરી. તો એમણે પોતાના ભાઈ વિશાખભૂતિને રાજા બનાવ્યા અને પોતાના પુત્ર વિશ્વનંદીને યુવરાજ પદે એમણે નિયુક્ત કર્યા. જો આ ભાવમાં કંઈક વિશેષ થનારું છે એટલે આનું થોડું આપણે ડિટેલ લઈએ છે, એટલે થોડું ધ્યાનથી સાંભળજો, નહીં તો કનેક્શન લૂઝ થશે તો બધું ગાડી છૂટી જશે. એમને આ જે મહાવીર ભગવાનનો જીવ છે વિશ્વનંદી, એમણે એક બગીચો બનાવ્યો હતો. એ બગીચો એમને અત્યંત પ્રિય હતો. એ બગીચામાં સુંદર કેરી આદિ બધા ફળો ઉગતા હતા, તો ક સિઝનમાં પણ એમને ફ્રૂટ ઉગતા હતા, એટલો સુંદર બગીચો. અને એ બગીચામાં બધા ચારણ વૃદ્ધિધારી મુનિરાજો આવીને પોતાને ધ્યાન આરાધના કરતા હતા. હવે એક દિવસ એમનો જે ભાઈ છે વિશાખનંદ, એમને એ બગીચા પર નજર પડી અને એને ગમી ગયો, મને આ જોઈએ છે. એણે એના પપ્પા વિશાખનંદીને આગ્રહ કર્યો કે મને આ બગીચો જોઈએ છે. હવે પપ્પા રાજા અને મહાવીર ભગવાનનો જીવ યુવરાજ છે, બરાબર? એટલે પપ્પાએ શું કર્યું, કંઈક બહાનું કાઢીને આમને કોઈ યુદ્ધ કરવા મોકલ્યા અને ઓલાભાઈને કીધું હવે તું લઈ લે બગીચો. એમ કરીને એમણે બગીચો લીધો. હવે જ્યારે ઓલા યુદ્ધ કરીને જીતીને પાછા આવ્યા અને એમને ખબર પડી તો એમને ખૂબ ગુસ્સો આવ્યો, મહાવીર ભગવાનના જીવને ખૂબ ગુસ્સો આવ્યો. તો એ યુદ્ધ કરવા માટે તૈયાર પોતાના ભાઈ સાથે. બે ભાઈઓનું યુદ્ધ થયું. હવે જે વિશાખનંદ હતા ને એમનામાં કંઈ એવું બળ પરાક્રમ નહોતું, એ તો સાવ સામાન્ય વ્યક્તિ હતા. અને મહાવીર ભગવાનના જીવ એકદમ શક્તિશાળી ને એવી રીતના, એમણે તો આ જમીનમાંથી એક આખો મોટો એક પિલર જેવું ઉખાડીને બધા આખા સૈન્યને હરાવી દીધું એકલા જ. અને ઓલા વિશાખનંદ આમનાથી બચવા માટે એક ઝાડ પર ચડી ગયા, તો એમણે પોતાના હાથથી ઝાડને પણ ઉખાડી દીધું અને એમ કરીને ઓલાને નીચે પાડ્યો અને આમ પોતાના પગ નીચે મૂકીને આમ ઝાડ એના પર નાખવા જે જઈ રહ્યા હતા, એટલામાં એમને વિકલ્પ આવ્યો કે અરે મારા પિતા સમાન આના ફાધર જે છે વિશાખ નંદી, એ મારા પિતા સમાન છે, એ રાજા છે, હું એમને શું મોડું બતાવીશ કે મારા ભાઈને આ એક મામૂલી બગીચા માટે હું એને આવી રીતના અમે વેર કર્યું. આવા ભાવને તો ધિક્કાર છે. એમ કરીને એમણે એક સંભૂત સ્વામી નામના મુનિરાજ પાસેથી જીન દીક્ષા લીધી. જો આ મહાવીર ભગવાનની સૌ પ્રથમ જીન દીક્ષા છે, એના જીવની સૌ પ્રથમ જીન દીક્ષા છે, ખ્યાલ આવે છે કે? જ્યારે જીન દીક્ષા લીધી ત્યારે તો હજી ધર્મની ખબર ન હતી, પણ જ્યારે સંઘમાં એમણે ઉપદેશ આદિ સાંભળ્યો અને મુનિરાજ એ સંભૂત સ્વામીના સમાગમથી એ જીવને આ અનંત ભવોમાં સૌ પ્રથમવાર સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. બોલો શાસન નાયક મહાવીર ભગવાનનો શ્રેયાંશનાથ ભગવાનના કાળમાં એ મહાવીર ભગવાનના જીવને સૌ પ્રથમ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. હવે જો આગળ એ મુનિરાજે સાચી સમજણ સાથે અનેક તપ આદિ કર્યા, અનેક તપ તપીને એક એક માસના ઉપવાસ આદિ કરતા હતા, નિર્જળ ઉપવાસ, તો શરીર એમનું એકદમ સુકાઈ ગયું. ત્યાં પેલા પરાક્રમી વિશ્વનંદી રાજકુમાર અને હવે મુનિરાજ એકદમ સુકાઈ ગયું. એવામાં શું થયું બીજી બાજુ કે એમણે જ્યારે દીક્ષા લીધી તો રાજા એના કાકા એણે પણ દીક્ષા લઈ લીધી કે મારે કારણે મેં આવી માયાચારી કરી મને આવું ન શોભે, એમ કરીને એમણે દીક્ષા લઈ લીધી અને પેલા વિશાખનંદને રાજ્ય આપી દીધું. હવે વિશાખનંદ તો જરાય પરાક્રમી નહીં, થોડા જ કાળમાં આજુબાજુના રાજાઓએ આવીને એને હરાવી દીધો અને એને કાઢી મૂક્યો. એની પાસે બીજી કોઈ સ્કિલ્સ નહીં એટલે રસ્તે ભિખારી બની ગયો. ક્યાં રાજકુમાર અને ક્યાં રસ્તે ભિખારી. હવે જોગાનું જોગ જુઓ, બેઉ મથુરામાં પહોંચ્યા. મુનિરાજ છે એક મહિનાના ઉપવાસ પછી અભિગ્રહ ધારીને પારણા માટે નીકળ્યા છે. એવામાં રસ્તામાં કોઈ બળદ ગાંડો થયું હશે તો એણે એમને શિંગડું મારી દીધું અને મુનિરાજ નીચે પડી ગયા. એક મહિનાનો ઉપવાસ છે, નિર્જળ ઉપવાસ, શરીરમાં શક્તિ નથી બચી અને બળદના ઘાથી નીચે પડી ગયા. અને જોગાનુજોગ વિશાખનંદનો જીવ ત્યારે જ સામે એક વૈશ્યાના ઘરની બહાર ઉભો હતો. બોલો, આને કહેવાય જોગાનુજોગ, બરાબર? એણે જોયું કે આ, અરે આ તો વિશ્વનંદી, અને એને એની મજાક કરવાનું સૂચ્યું કે એ વિશ્વનંદી ક્યાં ગયું તારું પરાક્રમ, તે તો એવા ઓલા વૃક્ષને ઉખાડીને, ઓલા આને ઉખાડીને મને મારવાનો હતો અને હવે પોતે ઉભો નથી થઈ શકતો જમીન પરથી. અને એવામાં એ વિશાખનંદી મુનિરાજને ક્રોધ આપ્યો. બોલો, સમ્યક્ત રત્નધારી ભાવલિંગી મુનિરાજ છે, ક્રોધના ભાવમાં એમણે સાચા ધર્મને ગુમાવી દીધો અને એવું નિદાન બંધ કર્યું કે વિશાખનંદ, હું તને જોઈ લઈશ, તું મારી તપ આરાધનાનો મજાક ઉડાવે છે? જો મારું તપ અને આરાધના સાચી હોય તો મને એવી શક્તિ મળે કે એક દિવસ બધાની સામે હું તારા સરનો છેદ કરી. અને એવા ભાવથી એમણે નિદાન બંધ કર્યો. નિદાન બંધ તો કર્યો, પણ જે એમણે તપ આરાધના કરી હતી તો એના પ્રભાવથી એ મુનિરાજ મૃત્યુ પામીને દસમા સ્વર્ગમાં દેવ થયા. જો હવે વાત સાંભળવા જેવી છે, જે એમના કાકા હતા જેમણે દીક્ષા લીધી હતી વિશાખ ભૂતિ, એમણે પણ મુનિ દીક્ષા લઈને આરાધના કરીને મૃત્યુ પામી દસમા સ્વર્ગમાં દેવ થયા. આ વિશાખનંદ જે છે એનું ભવ ભવાવલી જુઓ, એકદમ જાણે એમ નકામો રાજકુમાર, એને લોભ થયો બગીચા પર, રાજ્યમાંથી કાઢી મુકાયો, ભિખારી બની ગયો, વેશ્યાના એણે ઘર માપ્યા, છેવટે એક દિવસ એને પણ વૈરાગ્ય થયો અને એણે પણ મુનિ દીક્ષા ધારણ કરી. મુનિ દીક્ષા ધારણ કરીને સમ્યક તો રત્ન પણ પ્રગટ કર્યો અને એક દિવસ એક વિદ્યાધરની વિભૂતિ જોઈને એણે નિદાન બંધ કર્યો કે અરે વાહ, આવી વિભૂતિ તો મને પણ પ્રાપ્ત થવી જોઈએ, જો મારી આરાધના સાચી હોય તો મને આવી વિભૂતિ પ્રાપ્ત થાય. એ જીવ પણ નિદાન બંધથી પોતાના અમૂલ્ય રત્નત્રય ધર્મને ખોઈ ચૂક્યો. એ જ ભાવમાં ધર્મ પ્રગટ કર્યો, એ જ ભાવમાં ખોઈ કાઢ્યો દેવજણ. પણ દેવજણે આગલા ભાવમાં, નેક્સ્ટ ભાવમાં એવા ઉત્તમ ભાવોના આયુષ્ય બાંધ્યા હતા. અહીંથી આ પણ દસમા સ્વર્ગે, હવે બધા દસમા સ્વર્ગમાં જમા થયા, બરાબર? ચલો આગળ જોઈએ. હવે દસમા સ્વર્ગનો અસંખ્યાત વર્ષોનું આયુષ્ય પૂરું થયું. ત્યાંથી ચવીને જે પેલો વિશાખનંદનો જીવ છે એ અશ્વગ્રીવ નામનો વિદ્યાધર દેવ બન્યો. હવે કંઈક યાદ આવે છે? કંઈક યાદ આવે છે? જરાય નહીં. ચલો હજી આગળ. જે મહાવીર ભગવાનનો જીવ હતા એ દસમા સ્વર્ગથી ચવીને આ ભાવમાં ત્રિપૃષ્ઠ નારાયણ બન્યા. હવે કંઈ યાદ આવે છે? શું યાદ આવે છે? હજી કઈ નહીં. અચ્છા, જે કાકાના જીવ હતા વિશાખ ભૂતિ, એ દસમા સ્વર્ગથી ચવીને વિજય બળભદ્ર એમના ભવે ઉત્પન્ન થયા. વિજય બળભદ્ર અને ત્રિપૃષ્ઠ નારાયણ બે ભાઈઓ, જે કાકા ભત્રીજા હતા બે ભાઈઓ હતા, અને આજે બે કઝિન બ્રધર હતા, એ કટ્ટર શત્રુ બન્યા. હવે જો યાદ હોય તો આપણે પારલા પંચકલ્યાણક વખતે એક શાંતિનાથ ભગવાન અને મહાવીર ભગવાનનું નાટક આપણે રજૂ કર્યું હતું. આજે ત્રિપૃષ્ઠ નારાયણના ભવની આખી સ્ટોરી એ નાટકમાં રજૂ કરાવાઈ ગઈ છે. ત્યાંથી તમે એને સાંભળજો, કેમ કે એને કહેતા હજી કલાક લાગશે, આપણી પાસે એટલો વખત નથી. શોર્ટમાં કહી દઉં, જો અશ્વગ્રીવ વિદ્યાધર ત્રણ ખંડના ધણી થયા, એણે તો વિભૂતિ જોઈને એણે નિદાન બંધ કર્યું હતું ને, તો ચક્ર રત્ન ઉત્પન્ન થયું, ત્રણ ખંડના ધણી થઈને પ્રતિ વાસુદેવ થયા અને ત્રિપૃષ્ઠ નારાયણ. જો આ આપણે દરેક 24 તીર્થંકરની સાથે નવ નારાયણ, નવ પ્રતિ નારાયણ, નવ વાસુદેવ હોય છે, એમાંથી આ સૌથી પહેલી પેર છે. સૌથી પહેલા નારાયણ વાસુદેવ આદિ. તો વિજય બળભદ્ર, ત્રિપૃષ્ઠ નારાયણ અને અશ્વગ્રીવ પ્રતિનારાયણ. અશ્વગ્રીવ પ્રતિનારાયણનો વધ કરીને એ ત્રિપૃષ્ઠ નારાયણ ત્રણ ખંડના ધણી ગયા. એટલે કે મહાવીર ભગવાનના જીવ ત્રણ ખંડના ધણી અર્ધચક્રવર્તી વાસુદેવ પદે વિરાજમાન થયા. અત્યંત વિષય ભોગના મદમાં અને એને ભોગવવાના ભાવમાં એકવાર એ જીવ સૂતા નિંદ્રામાં જ મૃત્યુ પામે અને વાસુદેવના જીવ નિયમથી ક્યાં જાય છે? વાસુદેવ અને પ્રતિ વાસુદેવના જીવ નિયમથી સાતમી નરકે જાય છે. એટલે મહાવીર ભગવાનના જીવ ત્રિપૃષ્ઠ નારાયણના ભાવમાં નિદ્રામાં મૃત્યુ પામીને જ સાતમી નરકે નારકી થયા. ગુરુદેવ શ્રી કહે છે કે અહીંયા તો એમનું આયુષ્ય અમુક સંખ્યાત વર્ષોનું હતું, અમુક સમજો ને અમુક પૂર્વનું કે કંઈક તો એટલું હશે ને, અને સાતમી નરકનું આયુષ્ય 33 સાગરો પણ, અસંખ્યાત અસંખ્યાત વર્ષો. તમે ગણિત કરો ને તો એક સેકન્ડના અહીંયા જે ભોગ ભોગવ્યા એના માટે ત્યાં નરકમાં અસંખ્યાત વર્ષોનું દુઃખ ભોગવવું પડે છે. ખ્યાલ આવે છે કે એ ગણિત એટલું બેસે છે. એક રસ પૂરી નો સમજો આપણે એક ચમચી ખાધી, 5 સેકન્ડ લાગે કે નહીં, કેટલી વાર લાગે?
5 સેકન્ડ.
અને એ 5 સેકન્ડના ભોગ ભોગવવા માટે કેટલા સાગરોપમનું દુઃખ ભોગવવું પડશે, વિચાર આવે છે કે નહીં? ભોગોને ભોગવતા પહેલા જીવની એટલી જાગૃતિ હોવી જોઈએ કે આના ફળ મને શું મળશે. ખ્યાલ આવે? ચલો પાછા આવી જાઓ. સાતમી નરકે અત્યંત દુઃખ ભોગવીને એ જીવ થયા સિંહ. જો હજી ઓલો સિંહ નથી, હજી વેઇટ વેઇટ. એક વાર થયા સિંહ, બરાબર. હવે સિંહ તો પ્રકૃતિથી જ કેવા હોય? ક્રૂર પ્રાણી હોય છે, ક્રોધી ક્રૂર પ્રાણી. અને અત્યંત વિષય કષાયમાં મગ્ન એ જીવે ફરીથી સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું. ત્યાંથી મૃત્યુ પામીને બીજી વાર ગયા સાતમી નરક. બીજી વાર સાતમી નરકથી નીકળીને હવે થયા ઓલા વર્તમાનવાળા સિંહ, જેમાં મહાવીર ભગવાને જે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. સિંહનું આયુષ્ય હોય લગભગ 20 વર્ષ. સોચો, 20 વર્ષમાં સાતમી નરકના બંધ કર્યા, 33 સાગરોપમ. ખ્યાલ આવે છે ને? ડિવાઈડ કરો, લગભગ 1-1 વર્ષનું 1.5 સાગર. હા, ગણિત કરજો તમે થોડું. તો ત્યાંથી નીકળીને બીજી વાર સિંહ થયા. અને આપણને તો ખ્યાલ જ છે અમિત કીર્તિ અને અમિત પ્રભ એ નામના બે ચારણ વૃદ્ધિ મુનિરાજ, એ ત્યાં એ વન જંગલમાં આકાશ માર્ગથી ઉતર્યા. એ સિંહે આખા ભાવમાં ક્યારે મનુષ્યને જોયા જ નહીં હતા. એનું તો પરિણામ જ ક્રૂર. એને તો બીજા જીવો પર આધિપત્ય જ સ્થાપિત કર્યું, બધા એનાથી દૂર ભાગે. અને આ કોણ છે જે મારી સમક્ષ આવી રહ્યા છે, આટલી સૌમ્ય મુદ્રાધારી, આટલા શાંત પરિણામ? એમણે ઉપદેશ તો શું આપ્યો અને સિંહે ઉપદેશ શું સાંભળ્યો એ તો કેવડી જાણે. પણ એ સિંહના પરિણામ એટલા મંદ થયા કે એમણે ત્યાં સમ્યક રત્નની પ્રાપ્તિ કરી. હવે થોડી ગાડી ભગાવીશ, કેમ કે હવેની સ્ટોરી લગભગ ખબર છે ને આપણને. તો જો સિંહના ભાવમાં સમ્યક, ત્યાંથી પછી સ્વર્ગમાં ગયા. કયું સ્વર્ગ છે? ત્યાંથી સલ્લેખના, એનું 1 વર્ષનું 1 મહિનાનું આયુષ્ય બાકી હતું, તો ત્યાંથી સલ્લેખના ધારણ કરીને ત્યાંથી એ જીવ ગયા પહેલા સ્વર્ગમાં દેવ. સૌધર્મ સ્વર્ગમાં સિંહકેતુ નામના દેવ. સિંહકેતુ દેવમાંથી પાછા એમનો જન્મ થયો કનકધ્વજ રાજા તરીકે. હવે જો આમાં આ સ્ટોરીમાં તો બધું છે જ, કયા દેશમાં રાજા થયા, કોના પુત્ર થયા, એમણે કેવી રીતના વળી પાછી કનકધ્વજ રાજાએ પાછી જિનેશ્વરી દીક્ષા લીધી, જીનેશ્વરી દીક્ષા લઈને કયા મુનિરાજ પાસે એમને દીક્ષા લીધી એ પણ બધું આમાં આપ્યું છે, તમે વાંચી લો. એમણે એ દીક્ષામાં આત્મ આરાધના કરીને અહીંયાથી ગયા આઠમા સ્વર્ગે દેવ. જો સિંહ પહેલો સ્વર્ગ, પછી રાજા આઠમો સ્વર્ગ, હવે એમની ઉન્નતિ ઉપર ઉત્તરોત્તર વધતી જ જાય છે. આઠમા સ્વર્ગથી ચવીને હરિશયણ નામના રાજા થયા. એ હરિશયણ રાજાએ પુનઃ જીનેશ્વરી દીક્ષા ધારણ કરીને આઠમા સ્વર્ગથી આગળ હવે દસમા સ્વર્ગમાં દેવ બન્યા. જો દસમા સ્વર્ગમાં તો પહેલા પણ જઈ આવ્યા હતા, એટલે આ સ્વર્ગમાં ઉન્નતિ થવી એ કઈ ધર્મ આરાધનાનું ચિહ્ન નથી, ખ્યાલ આવે છે ને? એમની ધર્મ આરાધનાની વૃદ્ધિ, તેમના અંતર્મુખ પરિણામથી એમની જે શાંતિની ઉત્પત્તિ થાય છે એ એમની ઉન્નતિ છે. તો જો હવે દસમા સ્વર્ગથી ચવીને એ વિદેહ ક્ષેત્રમાં પ્રિય મિત્ર નામના ચક્રવર્તી થયા. જો મહાવીર ભગવાનના જીવ પૂર્વ ભવોમાં અર્ધચક્રી પણ થઈ ચક્યા છે વાસુદેવ પદે, ચક્રવર્તી પદે પણ સ્થાપિત થયા. એમણે ચક્રવર્તીમાં પદે સ્થાપિત થઈને છ ખંડને જીતીને છેવટે એમણે પોતાના મુખને દર્પણમાં જ્યારે જોયું ક્યારેક, તો એમણે એક સફેદ વાળ દેખાયો, એનાથી વૈરાગ્ય પામીને એમણે તરત જીનેશ્વરી દીક્ષા લીધી. ક્યાં લીધી? ક્ષેમંકર જીનેન્દ્રના સમોશરણમાં એમણે જીનેશ્વરી દીક્ષા લીધી. ત્યાંથી જો ક્ષેમંકર તીર્થંકરના સમોશરણમાંથી ચવીને પછી એ ગયા ત્યાંથી બારમા સ્વર્ગમાં દેવ થયા. બારમા સહસ્ત્રાર નામના સ્વર્ગમાં સૂર્યપ્રભ નામના દેવ થયા. એ સૂર્યપ્રભ દેવે ત્યાંથી ચવીને નંદ નામના રાજા થયા. જો આ નંદના રાજા જે છે એમણે એ ભવમાં આપણને જે કલ્યાણ કરી છે એવા તીર્થંકર પદને પ્રાપ્ત થવા માટેના એ તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનો બંધ એમણે શરૂ કર્યો. એ નંદ રાજાએ ષોડશ કારણ ભાવના ભાવી, તમને ખ્યાલ હશે ષોડશ કારણ ભાવના જે ભાવે છે એ જીવને આ તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય છે. અને આ પ્રકૃતિનો બંધ ફક્ત કેવડી અથવા શુદ્ધ કેવડીના પાદમૂળમાં જ થાય છે. તો ત્યાં એમને એક પ્રોષ્ઠિલ નામના શુદ્ધ કેવડીનો સંઘ હતો, એમના પાદમૂળમાં એમણે ક્ષાયિક સંયોગ તો પ્રગટ કર્યું અને તીર્થંકર પ્રકૃતિનો એમણે બંધ શરૂ કર્યો. ત્યાંથી ચવીને એ સોળમા સ્વર્ગમાં ઇન્દ્ર થયા. સોળમા સ્વર્ગમાં ઇન્દ્ર, ત્યારે ઇન્દ્રાણી કોણ હતા ખ્યાલ છે કોઈને? ઇન્દ્રાણી નહીં, સોરી, જ્યારે મહાવીર ભગવાનના જીવ સોળમા સ્વર્ગમાં ઇન્દ્ર હતા ત્યારે એના પ્રતિ ઇન્દ્ર, એ સીતાજીના જીવ એ ત્યાં પ્રતિ ઇન્દ્ર હતા, ખ્યાલ આવે? ચાલો એ સ્ટોરી પાછી જુદી છે. તો સોળમા સ્વર્ગથી જવીને આ વર્તમાન ભવમાં કુંડલપુરી નગરીમાં એમને બાળ વર્ધમાન તરીકે એમનો આજના દિવસે જન્મ. આ ભવની સ્ટોરી તો તમને ખ્યાલ હશે જ બધા. જો દરેક તીર્થંકરના જીવનમાં બહુ વિશેષ પ્રસંગો હોય એવું જરૂરી નથી. જેવી રીતના નેમિનાથ ભગવાનને ઓલું બારાત લીધીને પાછા ગયા, પાર્શ્વનાથ ભગવાનના જીવનમાં પણ ઉપસર્ગાદી થયો, મહાવીર ભગવાનના જીવનમાં એવા કોઈ વિશેષ પ્રસંગો જોવા મળતા નથી. મહાવીર ભગવાનની આરાધના સાધના બાળપણથી જ એવી ઉત્કૃષ્ટ હતી કે એ જીવ એટલા વૈરાગી જ હતા, કોઈ સંસારિક કાર્યમાં જોડાયા જ નહીં. પાંચ નામથી ઓળખાય છે આપણને બધાને ખ્યાલ છે, તો એમાં એક ઓલા અજગરનું દમન એમણે કર્યું અને એક હાથીને એમણે રોક્યા, એનાથી એમને વીર અને અતિવીર એવા નામની પ્રાપ્તિ થઈ. બાળપણથી જ વર્ધમાન નામ હતું. વચમાં એક સંજય અને વિજય મુનિરાજના શંકાનું સમાધાન એમને જોવાથી જ થઈ ગયું, એટલે એમને સન્મતિ નામ પ્રાપ્ત થયું. અને પાછળથી જ્યારે જીનેન્દ્ર ભગવાન થયા તો એમને મહાવીર નામ પ્રાપ્ત થયું. 30 વર્ષની ઉંમરે આત્મચિંતનના પરિણામોમાં અચાનક એક દિવસ એમને સહજ જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વના અનેક ભવો એમને દેખાયા અને વૈરાગ્ય એવું ઉપડ્યું કે એમણે ત્યારે જીનેશ્વરી દીક્ષા લીધી. 12 વર્ષની એમની દીક્ષા છે અને એમને 42 વર્ષની આયુષ્ય. એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થતા સામાન્ય કેવડીને પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જો સાંભળ્યો, સામાન્ય કેવડીને પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે, પણ એમના જન્મને કલ્યાણ જ નથી કહેવાતા. પણ જ્યારે તીર્થંકર ભગવાનના જ જન્મને કલ્યાણ જ કહેવાય છે, કેમ કે તીર્થંકર ભગવાનને નિયમથી દિવ્ય ધ્વનિરૂપ વર્ષા થઈને તીર્થની સ્થાપના થાય છે અને અનેક અસંખ્યાત જીવોનું કલ્યાણ થાય છે. માટે એમનો આ અંતિમ ભાવ દરેક જીવ માટે કલ્યાણકારી છે. માટે આજનો દિવસ એમનું શાસન તો ત્યારથી ચાલુ થયું ને, શ્રાવણ સુદ એકમથી જ્યારે એમની પહેલી દિવ્ય ધ્વનિ ખરી. પણ હવે જ્યારે મહાપદ્મ ભગવાન કેવડીપણે બિરાજમાન થઈને જ્યાં સુધી એમની દિવ્ય ધ્વનિ નહીં ખરે ત્યાં સુધી મહાવીર ભગવાનનું શાસન કહેવાશે. તો આપણે સર્વ જીવો એમના શાસનકાળમાં આપણા શુદ્ધાત્માની પ્રાપ્તિ, એની આરાધના, અનુભવ આદિ કરીને આપણું કલ્યાણ કરીએ, એ મંગલકારી ભાવના સિદ્ધ.